ભાદરવાદ અમાસ રવિવાર તારીખ 5/10/75 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી નિયમસાર શાસ્ત્રમાં નિશ્ચિત પ્રત્યાખાન અધિકારમાં શ્લોક 127 તથા ગાથા 296 પર સુવર્ણપુરીમાં પ્રવચન નિયમસાર શાસ્ત્ર પરના 8મી વખતના સળંગ પ્રવચનનો નંબર 53.
નમો નોય સૌરિયંતાણમ નમો નોય સૌદાનમ નમો નોય સૌરિયાણ નમો નોય સૌજાયણ નમો નોય સૌ ત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમ મંગળમ ભગવાન મંગળમ ગૌતમી મંગળમ કુંકુંદારી ઉજેન્દ્ર મંગળમ નમઃ સમજાય સ્વાનુભૂત્યાચાસ્તી સ્વાય ભવાય સર્વ નિદાતા.
95 ગાથા નિયમસાર છેલ્લો કૌશ. 95મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજશ્રી પદ્મવર્ણના વિધિ શ્લોક કહે છે. સમ્યક દ્રષ્ટિ ત્યજતિ સકલમ કર્મ નવ કર્મ જાતમ પ્રત્યાખ્યાનમ ભવતિ નિયતમ તજ્ઞાન મૂર્તિ સચારિતર્ણ અગકુલ હરાણ્ય શતાની સુ ઉચ્ચહી તમ વંદેહમ ભવ પરિભવ કૃષ્ણાશાય નિત્યમ. એનો તો સમ્યક દ્રષ્ટિ હોય એને પ્રત્યાખ્યાન હોય ને ચારિત્ર. પેલો જે કોઈ સમ્યક દ્રષ્ટિ જે આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ એની સન્મુખ થઈને સમ્યક દર્શન પ્રગટ કર્યું છે એ જીવે પ્રત્યાખ્યાન કરવા કાળે કેમ એને શું થાય કે સમસ્ત કર્મ નવ કર્મના સમૂહને છોડે. કર્મ શબ્દે દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ, નો કર્મ શબ્દે વાણી મન, એને છોડે. નાસ્તિક પ્રતિક્રમણ છે ને એટલે પ્રત્યાખ્યાન છે ને છોડે. તે સમ્ય જ્ઞાનની મૂર્તિને હંમેશા પ્રત્યાખ્યાન છે. જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા એનું સમ્યક દર્શન થયું એના પછી એને સમ્યક દર્શનમાં જે ભાન થયું કે રાગ આદિ હું નહીં, છતાં રાગ હતો તેને લક્ષમાંથી છોડી દઈ અને સ્વ ચૈતન્યનો ઉગ્રપણે આશ્રય કરતા જે જ્ઞાનની ફિરતા અંત થઈ એને પ્રત્યાખ્યાન કહે છે. આ તો નિશ્ચય પ્રત્યાખ્યાની વાત છે ને, વ્યવહાર પ્રત્યાખ્યાન તો વિકલ્પ છે. તો એ સમ્ય જ્ઞાન ચૈતન્ય સ્વરૂપ એવા સમ્ય જ્ઞાનની મૂર્તિ, સમ્ય જ્ઞાન જ જેનું સ્વરૂપ દ્રષ્ટિ જ્ઞાનમાં સ્થિરતા થયું છે એને હંમેશા પ્રત્યાખ્યાન છે. કેમ કે જ્ઞાનમાં એકાગ્રતાની લીનતા, એમાં કર્મ નો કર્મનો ત્યાગ થઈ જાય છે. તેને પાપ સમૂહનો નાશ કરનારા, પાપ શબ્દે પુણ્ય ને પાપ બે, બે પાપ છે ખરેખર. વ્યાખ્યાની વાત છે ને, એટલે ચારિત્રની વ્યાખ્યા. પંચમ ગુણ સ્થાનમાં પણ જ્ઞાનનું ભાન થયું એના પછી પંચમ ગુણસ્થાનની જે દશા, એ જ્ઞાનમાં એકાગ્રતાની સ્થિરતા એ પંચમ ગુણની દશા છે. સમજાય છે કાંઈ? અને આ છઠ્ઠાની વાત છે, ત્યાં તો વિશેષપણે રાગના અભાવ સ્વભાવ રૂપ જ્ઞાનનું આનંદનું પરિણમવું થવું એ સચ્ચારિત્ર ધર્મ જ્ઞાનની મૂર્તિને હંમેશા પ્રત્યાખ્યાન છે. આમ કરે ત્યારે પ્રત્યાખ્યાન છે એમ નિયમ કે છે. એ રાગનો અભાવ કરી અને જ્ઞાન સ્વભાવમાં જેને સ્થિરતા કરી છે અને વસ્તુનો ઉગ્ર આશ્રય લઈ જે સ્થિરતા જામી છે એ જ પ્રત્યાખ્યાન નિરંતર છે. એને ભાઈ આવું કહું આવું કહું છું, લોકોને એવું થઈ જાય છે કે એવા સચ્ચારિત્રો મનને પાપના પરિણામના નાશ કરનારા એવા સચ્ચારિત્રો સ્વરૂપની રમણતા આનંદમાં લીનતા એવા સચ્ચારી અતિશયપણે છે. એને સાચું ચારિત્ર વિશેષપણે અંદર પર્યાયમાં છે એમ કે ભવ ભવના ક્લેશનો નાશ કરવા માટે. હા હા જો પોતે પલું મોગદારી દે મુનિ કે છે ભવ ભવના ક્લેશનો નાશ કરવા તેને હું નિત વંદું છું. એવા ચારિત્ર વંતને એવા ચારિત્ર ને નિત વંદું છું. હા હા એટલે કે છે ને તેને હું નિત વંદું. સચ્ચારિત્ર અતિશયપણે જે નિર્મળપણે વર્તે છે એને હું વંદું છું. હા સમજાણું કઈ સચ્ચારિત્રપણાની જે દશા વિદરાગી પરિણામ જે થયા એવું સચ્ચારિત્ર જે છે તેને હું મારા ભવભવના ક્લેશનો નાશ કરવા માટે મુનિને પણ હજી રાગ છે ને ક્લેશ છે ને એનો નાશ કરવા માટે તેને હું નિત વંદું છું. આવી જે સમ્યક દર્શન સહિત સ્વરૂપમાં આનંદની રમણતા રૂપ ચારિત્ર તેને હું આદર કરું તેને વંદું છું. હા હા આ વાત બે ને કઠણ પડે કે પછી બહારમાં લોકોને લાગે છે. માર્ગ તો એને જ્ઞાનમાં આ રીતનો એને નિર્ણય કરવો પડશે કે ચારિત્ર સમ્યક દર્શન પછી પણ આવું ચારિત્ર હોય જે આત્મા શુદ્ધ ચૈતન ઘન જેને મુખ્ય બનાવીને સમ્યક દર્શન પ્રગટ કર્યું છે એ જીવને પણ પ્રત્યાખ્યાનની સ્થિતિ કેમ બને કેવી બને છે કે એને જે રાગ આલી રહ્યો છે તેનો અભાવ કરી અને સમ્યક દર્શનમાં જે આત્મા આનંદ સ્વરૂપનું ભાન થયું હતું તેમાં એ આનંદમાં વિશેષ લીન થાય છે રાગથી હટે છે અને સ્વરૂપમાં ઠરે છે. આ એને ચારિત્ર કહીએ એને ભાષા છે ને જે પ્રત્યાખ્યાન નો અધિકાર છતાં ત્યાં સચ્ચારિત્ર અતિશય પણ એમ કીધું એ ચારિત્ર છે. આનંદ સ્વરૂપ ભગવાન એમાં લીનતા ચરવું રમવું આનંદ નો ધામ ભગવાન આત્મા એવો અનુભવ ને સંગત તો થયો છે, પણ હવે એમાં રમવું આનંદમાં એ સચ્ચારી તો છે, એ પ્રત્યાખ્યાન છે. આવે છે ને કે જો તારાથી ન થઈ શકે પણ શ્રદ્ધા તો કરજે કે ચારિત્ર આને કહીને પ્રત્યાખ્યાન એને કહીએ, ગોટાવાળીશ નહીં તું, શ્રદ્ધામાં ગોટો નહીં કર ભાઈ. હા સમજાય છે, કઈ તારાથી કાળ મળો છે, પુરુષાર્થમંદ છે, એથી તો કદાચ ન પડી શકે, ન થઈ શકે, પણ ધ્યાન શ્રદ્ધામાં તો રાખીએ કે અંદર તીર્થા જાનવી હનુમાન ચારિત્ર પ્રત્યાખ્યાન છે. આમ હા જોડીને પૂછકેમ કરીને કે પ્રત્યાખ્યાન છે એમ નથી. હા સમ્યક દર્શન છે, અને સમ્યક દર્શન કે પાંચમું ગણ સ્થાનની ભૂમિકામાં પંચ મહાવત કે બાવતના વિકલ્પો નિરુક્ત થયા, પણ અંદરમાં સ્વનો ઉગ્ર આશ્રય ન થયો તો બહારની ક્રિયાકાંડનો વ્યવહાર રહ્યો. હા કોઈ સંયોગ દર્શનની ભૂમિકા કે ચારિત્રની ભૂમિકા એના પ્રમાણમાં જે વિકલ્પ છે એનો મર્યાદા ન રહે ને. શું કહ્યું કે સંયોગ દર્શન છે પછી વ્રત લીધા પંચ મહાવ્રત આવી, પણ અંદર તીર્થા ના આવી એટલે છઠ્ઠું કે પાંચમું ગુણ સ્થાન ન થયું. અને એ જાતનો વિકલ્પ પંચમાવર્તમાં આદિ આચરણમાં હો, પણ અંદર દ્રષ્ટિમાં સમય દર્શન છે ત્યાં સ્થિરતા નથી, એટલે સ્થિરતાના પ્રમાણમાં રાગની મંદતા અને રાગની મંદતામાં સ્થિરતા એ વાત ત્યાં ન રહી. પેલા આવી ગયો નહીં સારા આવો મારું ભાઈ, સમ્યક દ્રષ્ટિએ પણ વ્રતનો વિકલ્પ લીધો, મહાવ્રત અંગીકાર કરું છું એમ ભાવ આવ્યો વિકલ્પ નહીં, અને મહાવ્રતનો વિકલ્પ થયો. અહીંયા જે મહાવ્રતનો જે વિકલ્પની મર્યાદા છે એના પ્રમાણમાં જે સ્થિરતા છે એ ન થઈ. તો એને પણ દ્રવ્યલિંગી કહેવામાં આવે છે. દ્રવ્યલિંગી ત્રણ પ્રકારના, એક તો આત્માનું ભાન નથી અને વ્રતની ક્રિયા બરાબર કરે આજ્ઞા પ્રમાણે છે, મિથ્યા દ્રષ્ટિ. તો એ મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી કહેવામાં આવે છે. હવે સમ્યક દર્શન થયું પછી વ્રતમાં વિકલ્પ આવ્યો કે નવ સાધુ પણ એવા વિકલ્પ આવ્યો અને હું મહાવ્રત અંગીકાર કરું છું એમ પણ થયું, પણ અંતરમાં જે દશા મહાવ્રતને રાગની મંદતાની યોગ્યતા પ્રમાણે જે તીર્થા થઈ એ તીર્થા ન આવી, એ પુરુષાર્થ કામ કર્યું. સમજાય? હા હા. જે આત્માને ઉગ્ર આશ્રય જોઈએ તે આશ્રય ન થયો, ભૂમિકા પ્રમાણે એને રાગની મંદતાનો મેળતા ન રહ્યો. હા મારી ભાઈ, હા સ્ત્રી ચોથે ગુણ સ્થાને રહ્યો અને ક્રિયા રહી મહાવ્રત ની, એને પણ દ્રવલિંગી કહી. અને કોઈ પાંચમે ગુણ સ્થાને આવ્યો અંદર ના ઉગ્ર આશ્રય લઈને, અને એમાં એ વખતે મહાવ્રત આદિ અંગીકાર કર્યા, પણ અંદર માં જે ઉગ્ર આશ્રય ગઈ તે ન કર્યું, તો એને પંચમ ગુણ સ્થાન અંદર, બહારની ક્રિયાના છઠ્ઠ ગુણ સ્થાન યોગ નો સ્વભાવ, એને દ્રવલિંગી કહીએ. હા હા, દ્રવલિંગી લિંગી માં ફેર એમ કે છે અમૃતભાઈ. હા હા, અરે માર્ગ તો જોવો, માર્ગ નિર્મળાનંદ ના નાથ ને અવલંબ્યો ઉગ્ર નહીં, અને મહાવ્રત ના પરિણામ લીધા સંકેતીઓ ખરાય સંકેતી હોય છે. પણ અંદર દ્રવ્ય નો આશ્રય આવો, એ ઉગ્ર વાત એ છે બધી. દરિયાએ ને દ્રવ્ય નો ઉગ્ર આશ્રય લેવો જોઈએ, એટલો આશ્રય ન લીધો, એટલે કે એટલો આશ્રય થયો. હા, વસ્તુ ની જોર ત્યાં છે, વસ્તુ જે છે તેનો આશ્રય લેવો જગનપણે મધ્યમપણે વસ્તુ ત્યાં છે. સમજાવવાનું કારણ હવે એની તો જેને ખબર નથી એની તો અહીં વાત, એ તો મિથ્યા દ્રષ્ટિ પંચ બાબત ના વિક્રમ દ્રવ્ય લિંગી અનુસંસાર. હા હા હા, એવું તો વિતરાગ મારે ભાઈ, વિતરાગ મૂર્તિ પ્રભુ આત્મા, એનું દર્શન થયું, સંકેત થયું, અને મહાવ્રત લીધા ગુરુ પાસે, મહાવ્રત લીધા. પણ પોતાને જે આશ્રય લેવો જે ઉગ્ર, એ આશ્રય લીધો નહીં, તે છઠ્ઠું ગુણ સ્થાન ન આવ્યું. પહેલે તો મહાવ્રત ગ્રહણ કરે, ચોથે પાંચમે કરે ને, છઠ્ઠે પણ ચોથે મહાવ્રત ગ્રહણ કરે, પાંચમે પણ પહેલા મહાવ્રત ગ્રહણ કરે, ચોથે પણ પહેલા ગ્રહણ કરે, પછી મહાવ્રત ગ્રહણ કરે એટલે છઠ્ઠું ગુણ સ્થાન છે એમ ક્યાં છે ત્યાં. ધીમેથી સમજો બાબુ, મહાવ્રત અંગીકાર કરે માટે ત્યાં છઠ્ઠું છે એમ છે? મહાવ્રત અંગીકાર તો ચોથે ને પાંચમે થાય છે, એ આવશે આમાં ચરણાનુ યોગમાં. સમજાવું કઈ? હા, છઠ્ઠે આવે ને મહાવ્રત અંગીકાર કરે છે એમ છે? અને પહેલું તો મુનિપણ આવતા પહેલું તો સાતમું આવે છે, તો એ મહાવ્રત ના વિકલ્પ લીધા એમ હશે એમ કે હવે પછી ચારિત્ર થશે એવું સ્વરૂપમાં અપ્રમ દિશા જોઈએ તેનો આશ્રય કર્યો. એથી અપ્રમ દિશા જે થઈ ન થઈ અને વ્રતના વિકલ્પ રહી ગયા એને પણ આ દ્રવ્યલિંગી કહેવામાં, સંસાર ઘટ્યો છો એને ઓલો દ્રવ્યલિંગી ના દ્રવ્યલિંગી માં ફેર છે. મિથ્યા દ્રષ્ટિ એને દ્રવ્યલિંગી એનું પંચમાં આવતા જ બરાબર, એ તો અનંત સંસારી છે. આ તો સંસાર જેને પરિત કરી નાખ્યો છે. હા હા, જેને સંસાર જેમાં નથી એવો જે સ્વભાવ એને પકડ્યો છે, અનુભવ્યો છે, એને સંસારમાં અભાવ સ્વભાવ રૂપ દ્રષ્ટિને પકડી છે અને દ્રષ્ટિનો વિષય પકડ્યો છે, આ તેથી અનંત સંસારી નથી. જે મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યનું એવો અનંત સંસારી નથી, પણ એને બાળક તો લીધા ઉત્સાહથી, પણ એ ભૂમિકામાં જે આશ્રય પાછો કરવો જોઈએ, માવત લઈને મુનિ પેલો માવત લે ચોથે પાછો પછી ધ્યાનમાં બેસે, એટલે આત્માનો અગ્ર આશ્રય લે ત્યારે એને પ્રથમ સાતમો ગુણ સ્થાન આવે. સમજાય છે? કયા તમારો થોડો ઝીણો વિષય આવી ગયો છો? સારી વાત છે. આ તો કેમ આવ્યો કે વસ્તુ જે છે એના આશ્રયની કેટલી દશા એ ઉપર એની દશા છે. માવર્તમાં વિકલ્પની અપેક્ષા એ દશા નથી. સમજાણું કાંઈ? આશ્રય કેટલો છે એ ઉપર એની દશા છે. એ વસ્તુ ત્યાં છે બધી. પૂર્ણ આનંદનો માર્ગ ભગવાન શુદ્ધ ચૈતન્ય ઘન વિજ્ઞાન ઘન દોવ વિજ્ઞાન દોવ એનો એને આશ્રય સમ્યક દર્શનમાં તો લીધો, પણ પછી એને આશ્રય વિશેષ રો એ તે ન લીધો અને વિકલ્પ બાવા રહ્યા. છતાં એની શ્રદ્ધા અને જ્ઞાન ને પરુપણા બધી સત્ય હોય, એમ ન માને કે આ પંચમાવતમાં વિકલ્પ છે માટે મારે ચારિત્ર છે, એને ન માને. સમજાણું કઈ? વ્યવહાર મારો એવો છે, પણ નિશ્ચયમાં તો હું છું ચોથે પાત્ર છું. એવો વિવેક માર્ગ છે. અહીં તો વજન દેવું છે ક્યાં કે મુખ્યત્વે નિશ્ચય એ વસ્તુ ઉપર જે ગયો નહીં, પછી પણ એને જે કારણે આમ ગોટાવ્યા કે વ્યવહાર છે માટે નીચે છે ને આવો વ્યવહાર પાડ માટે નીચે ચારી કરે એની નમા ને. સમજાણું કઈ? ભાઈ આ બધું સમજવું પડશે. આ ઝીણું વાતો બહુ આવી ગઈ થોડી તત્વાર રાજવાતીમાં બધો ખુલાસો છે. નાની નાની ઉંમરમાં હાડ ફેર થઈ જાય, મરી જા બેન આવ્યા છે મારી ગુણી બેન ના ભાઈ એક તો આવ્યો હતો કે હાડ ફેર થઈ જાય. બેટા ગીરધરભાઈ આપડે આવે છે ને કાકા નો દીકરો છે ઈચ્છા કરશો એને કે શું થઈ ગયું એને થોડ્યા પેટમાં જોડોદર જોડોદર ચાર ચાર ડાક્ટર નંબર આવ્યા જોડોદર નગીન નગીન ભાઈ કસુર બાંધી ગયો ગીરધર ભાઈ કાકા અંગા કાકા છે ને ખબર મૂળચંદભાઈ કસુરભાઈ ને નાદરભાઈ ત્રણ ભાઈ અમે જ્યાં ચોમા હું કેવું છે નંદ. ક્યાં માણસ ને ઉડી જાય છે ને ક્યાં ઉડ્યા. અરે રે એને આ આત્મા શું છે એનો જો આશ્રય પરિચય ન કર્યો પરિચય એ બધા અવતાર. અરે જેને માટે અવતાર ના ભાવ માટે અવતાર એ રહ્યો એને નો સફો કર્યો. ભગવાન પૂર્ણાનંદ નો નાથ છે ને સવાર મોટું કહ્યું ને એક વખત ઢીલું મૂકું ને પણ જોયું આજ ને પછી જોયું નહોતું ને વાત થઈ હતી ને એમ બે વાત કરી છે. એક તો સમ્યક દર્શન ને ખેંચે સમ્યક જ્ઞાન ઢીલું મૂકે ઢીલું મૂકે તો જ્ઞાનમાં છે એટલું જાણે સમ્યક દર્શનમાં પૂર્ણ છે એમ અંદરથી અને સમ્યક જ્ઞાનમાં પૂર્ણ છે એ નિશ્ચયથી પર્યાયમાં અપૂર્ણ છે એવું એનો લક્ષમાં ઢીલું પણ આવી ગયું. ઢીલું એટલે એ દશા ઊંચી છે એ જ્ઞાન માં આવે છે એવું લખ્યું છે. એક જ એવું કહ્યું ને પછી ચારિત્રની પૂર્ણતા કરે છે. એક અર્થ પછી એવું કહ્યું, દ્રવ્યાર્થિક નહીં જીવ ને નિત માનવે માને, અને પર્યાર્થિક નહીં જીવ અનિત માને. એને જયારે પર્યાર્થિક નું જ્ઞાન કરવું હોય ત્યારે અનિત ને મુખ કરીને તેનું અનિત જ્ઞાન કરાવે. નિત ને ગૌણ એ આ તો જાણવાની અપેક્ષા ની વાત. અને જયારે દ્રવ્યાર્થિક ની મુખ્યતા હોય ત્યારે પર્યાય ને ગૌણ કરી નાખે, અને પર્યાય ને મુખ્ય કરવી હોય ત્યારે દ્રવ્યાર્થિક ને ગૌણ કરે. જ્ઞાન કરવા માટે ની વાત. નિત છે કે અનિત છે, એક છે કે અનેક છે, હે? હા, અંતર જે વસ્તુ છે. ધ્રુવ ભગવાન પૂર્ણાનંદ નો નાથ એ તો મુખ્ય કર્યા વિના એને સંગત દર્શન કોઈ દેખાય નહીં. એને પર્યાય ને ગૌણ કરીને, ગૌણ નો અભાવ કરીને નહીં, દેવલાલજી અભાવ કરીને નહીં, અભાવ કરીને તો વેદાંત થઈ જાય. ગૌણ કરીને પ્રયોજન પર્યાયના લક્ષ્ય સમ્યક દર્શન થતું નથી. માટે મૂળ ત્રિકાળ વસ્તુને લક્ષ્ય સમ્યક થાય છે, એથી એને મુખ્ય કરીને એને નીચા ધર્મ વસ્તુ છે એમ કહી. એના મંથન ની ક્રિયાનો એ બીજો બે માં ફેર છે. ત્યાં તો નિત અનિત એક અનેક જાણું છું ભાઈ, સમજાણું નિત્ય લખ્યો છો ને મારી પાસે, આ જોઈ બધું બધા ટોટલ નંબર નો અર્થ જોયો. બીજા ચાર પાંચ છે ને આપણે ત્યાં પૂછા શ્રીજીભાઈ, એક મકરલાલજી નો અર્થ ભાઈ, ચલો એ મળ્યું વાસીમાં પૂછા શ્રીજીભાઈ વઢવાનો મોટી છે ને આવું એ છે આપણે એ જોયું. એમાંથી અર્થ કરાય ઊંધા પછી. ત્યાં તો એમ કે છે કે આત્મા જયારે નિત્યને ગણવું હોય દુર્યાથી નહીં, ત્યારે પર્યાય ને ત્યાં ગૌણ કરીને ઢીલું પાડી દેવું, એને આને સજ્જડ કરવું. અને પર્યાય અનિત છે આત્મા, એને જ્યાં સિદ્ધ કરવો હોય ત્યાં તે વખતે દ્રવ્ય ની મુખ્યતા નું લક્ષ નથી. સમજાવું કઈ જાણવાની અપેક્ષા ની વાત છે. શું થાય, અરે ભગવાન ના વિરોહ પડ્યા કેવડી ના અધી મનુપુર કેવળ એવું નહીં. હા હા, અને સજ્જના અર્થો ફેરવી નાખ્યા. જે રીતે સજ્જ છે ને સજ્જ કેવું છે એ રીતે નાને બીજું કરી નાખે. આ વ્યવહાર છે એ પણ મુખ્ય કરીને વ્યવહાર જયારે સાફ કરવો હોય મુખ્ય કરવો જોઈએ. એમ નથી વ્યવહાર મુખ્ય કોઈ બી થાય જ નહીં. સમજાવું કઈ સદા નિરંતર મુખ્ય નિશ્ચય થાય, અને નિરંતર પર્યાય ની ગૌણતાથી તેને અસત્યાર્થ કહેવામાં આવે, અને મુખ્ય કરીને આને સત્યાર્થ કહેવામાં આવે. આવી વસ્તુ છે. પણ શું થાય પછી માણસ એ કે તમે અર્થ કેવો છો ને રાણીભાઈ પર આવ્યું છું સોમચંદભાઈ ની કહી
કેટલાક
લક્ષ્મણ તો હોય ને વાત કઈ કોઈ વખત થઈ હોય. ભાઈ અર્થમાં કેવી રીતે અર્થ કરવા, એ ફેરવી નાખવાની નથી વાત, સત્ય અર્થ ને સિદ્ધ કરવાની વાત છે. જ્યાં ભગવાન પૂર્ણાનંદ નો નાથ મુખ્ય ન થાય ત્યાં એને કોને મુખ્ય કરીને કોને ગૌણ કરીને વાત કરી છે. સમજાણું કઈ જેમાં અનંતી પર્યાયો પડી સિદ્ધ ની શક્તિઓ પડી છે એ આવશે હમણાં. ધર્મી તો આમ ચિંતવે એ આવશે હવે. અથનું છનું, આ હા હા તો ત્યાં આગળ કોઈ સમય પણ દ્રવજી મહાપ્રભુ ચૈતન્ય વસ્તુ એની મુખ્યતા ટળે અને વ્યવહારની મુખ્યતા થાય બાપુ કોઈ દેવ ન હોલાલજી. વાત તો આમ છે ભાઈ, તમે ન ગોઠે તેથી સત્ય કઈ બીજું થાય. સુરેન્દ્રજી આય કે છે ભવ ભવના ક્લેશ નો નાશ કરવા માટે હું આવી ચારિત્ર દશાને આદર વંદું છું. પંચાણું થઈ સન્નું અમૃતના મેઘ વરસાવ્યા છે. આ તો બાર ના વર્ષ હમણાં લોકો વાતો કરે ને વરસાદ બહુ છે, પેદાશ બહુ છે, અનાજના ભાવ ઘટી જશે, ઘટી ગયા. આ તો અમૃતના મેઘ છે બાપા, એના ભાવ તો જે છે એ ભાવ એમાં ઘટવાના નથી. હા કેવળ નાનો સાવો કેવળ દંશન સાવ સુમયો કેવળ સતી સાવ સુહમિધિ ચિંતય નાણી કેવળ દર્શ કેવળ વિરજ કેવળ જ્ઞાન સ્વભાવી છે વળી સુખમય છે જે હતી નેમ જ્ઞાની ચિંતવે. આ અનંત સૃષ્ટિ સ્વરૂપ નિજ આત્માના ધ્યાનના ઉપદેશ નું કથન છે. અનંત ચતુષ્ટ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, એક પ્રગટપણે અને એક શક્તિપણે બે નું આમાં કથન છે. સમજાણું કાંઈ સમસ્ત બાહ્ય પ્રપંચની વાસનાથી વિમુક્ત પેલો વ્યવહાર લે છે. કેવળ જ્ઞાન કેવળ દર્શન જે પ્રગટ થયું છે ને એ સદભૂત વ્યવહાર નહીં વિષય છે, નિશ્ચયનો વિષય નહીં. પણ એની ભાવના કરવી કે સાધક જીવે પ્રગટ કરવા માટે કે આ પ્રકારે આ પ્રકારે અંતર્મુખ પરમ તત્વ જ્ઞાની જીવને નિસઅવશેષપણે બીજો કોઈ પણ બહારનો આશ્રય છોડી દઈને સર્વથા છોડી દઈને અંતર્મુખ પરમ તત્વ જ્ઞાની જીવને શિખામણ દેવામાં આવી છે. સામાન્ય વાત કરી હવે કે આ પ્રકારે કે આ પ્રકારે સમજાણું કઈ જ્ઞાની ને આ વાત છે. જ્ઞાની ને ચારિત્ર જ્ઞાની સિવાય ચારિત્ર હોય ક્યાંથી બીજાને કોની વિચાર ચારિત્ર કેવા પ્રત્યાખ્યાન કેવા. જેને ઘર જોયા નથી એ ઘરમાં ઠરે ક્યાંથી પણ. જેમાં ઠરવું છે એ ચીજ શું છે એ ચીજ જ જ્ઞાનમાં શ્રદ્ધામાં આવી નથી એ સર્વાનું એને ક્યાંથી હોય પણ. સમસ્તાય પ્રપંચ વિસ્તાર એનો વાસના એની ગંધ વિમુક્ત એનાથી પછી નિરવશેષપણે કાંઈ બાકી રાખ્યા વિના અંતર્મુખ પરનો આશ્રય પર્યાય બુદ્ધિ એનો આશ્રય છોડી દઈએ એમ કે છે. સમસ્ત નિર્વિશેષ નિમિત્ત નો રાગ નો પર્યાય નો એનો અંતર્મુખ પરમ તત્વજ્ઞાની જીવને અંતર્મુખ જે તત્વજ્ઞાની છે એના જીવ એવા જીવને આ શિખામણ દેવામાં આવી છે. ક્યાં પ્રકારે? આ પ્રકારે સાદી આનંદ કેવળ જ્ઞાન પ્રગટે છે એ સાદી છે પણ પછી અનંતકાળ રહે છે.
એટલે પ્રગટ પર્યાયની એક ભાવનાની વાત કરે છે.
સાદી અનંત, સાદી એટલે આદિ છે, કેવળી નામ આદિ છે ને, એ ક્યાં ગુણ છે યાર, હે પ્રગટ થાય છે, પ્રગટ થાય છે, શરૂઆત છે એમ નહીં, પ્રગટ થાય છે, સમજાવું કાંઈ, એની પ્રગટતા થાય છે, એ ગુણ નથી કઈ, એના મોટી છે ને વાંધા નો પ્રકાશ એવો જ્ઞાન ની પર્યાય નથી, ગુણ છે. સાદી અનંત અમૂર્ત અતેન્દ્રિય સ્વભાવ વાળા શુદ્ધ સદભુત વ્યવહારથી દેખો પાછા કેવળ જ્ઞાન ને કેવળ દર્શન ને અનંત વીર્ય ને અનંત સુખ પ્રગટેલી દશા એ સાદી અનંત અમૂર્ત અતેન્દ્રિય સ્વભાવ વાળો શુદ્ધ સદભુત વ્યવહાર હતા, એ શુદ્ધ સદભુત વ્યવહાર છે. આ અનંત ચતુષ્ટ જે પ્રજ્ઞા કેવળ જ્ઞાન ની ભૂમિકામાં, અનંત કેવળ જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, એ સાદી અનંત સદભુત વ્યવહાર નહી છે. કેમ કે પ્રગટ થયા અંત નથી. અને અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ છે અને તે પર્યાય છે, માટે સદભુત વ્યવહાર છે. હા હા, કેવળ જ્ઞાન અનંત ચતુષ્ટ સદભુત વ્યવહાર નહી છે. ત્રિકાળ અનાદિ અનંત જે નિશ્ચય છે એની અપેક્ષા આ સાદી અનંત ભેદ પડી ગયો, વ્યવહાર થઈ ગયો. નિશ્ચયની પછી વાત લઈશ. અમૂર્ત અતેન્દ્રિય સ્વભાવ વાળા શુદ્ધ સહભૂત વ્યવહારથી, શુદ્ધ અને સદભૂત એવો ભેદ એવો વ્યવહાર. કેમ કે કેવળ જ્ઞાન છે શુદ્ધ છે, સદભૂત પોતાની પર્યાય છે, ભેદ છે માટે વ્યવહાર છે. કોની પેઠે એ શુદ્ધ સ્પર્શ શબ્દનું વર્ણના આધારભૂત એક પરમાણુ છે ને, એનું શુદ્ધ સ્પર્શ, શુદ્ધ કેમ કે વિભાવ નથી, શુદ્ધ સ્પર્શ, શુદ્ધ રસ, શુદ્ધ ગંધ, સુગંધ એના આધારભૂત એવી નિર્મળ પર્યાય સ્વાભાવિક એનો આધાર શુદ્ધ પુદ્ગલ પરમાણુ માફક જણકાણી. શુદ્ધ સ્પર્શ જન વર્ણના આધાર શુદ્ધ પુદ્ગલ પરમાણુ એની માફક ત્રિકાળી સ્પર્શ દર્શની એ વાત નથી અત્યારે. પ્રગટેલા શુદ્ધ સ્પર્શ છે, શુદ્ધ રંગ ગંધ પર છે, પ્રગટેલી દશા એકલો છે માટે સ્વાભાવિક અને તે પર્યાય નો આધાર છે તે પરમાણુ. એવા પૂજ્ય પરમાણુ નિમાપક શુદ્ધ જે કેવળ જ્ઞાન, એનો વિસ્તાર કરે, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ અને કેવળ શક્તિયુક્ત પરમાત્મા તે હું છું, આવી જે પર્યાય તે હું છું, એમ સાધક જીવે એની દશામાં અલ્પ જ્ઞાન આદિ હોવા છતાં પૂર્ણ નથી, એથી એને પૂર્ણની ચિંતા ના કરવી, હું આવો તે હું છું. સમજાવું સાહેબ, હું કેવળ જ્ઞાન પર્યાય, આવા કેવળ દર્શન પર્યાય, કેવળ સુખ અવસ્થા, કેવળ શક્તિ વર્તમાન અંશ ભાગ, એવા યુક્ત પરમાત્મા તે હું છું, એમ પહેલું સમ્યક દ્રષ્ટિએ આવી ભાવના કરવી, જેથી કરીને એને ચારિત્ર એમ કે એમ જ્ઞાનીએ ભાવના કરવી એટલે પૂર્ણ દશા સંપન્ન છું એ હું છું. પ્રગટ કરવી છે ને તેથી તેની ભાવના કરવી એમ કે છે. અને નિશ્ચયથી અનંત તુષ્પાતમાં છે ને એના બે ભાગ કર્યા પછી, એક પૂર્ણ પર્યાય તે પરમાત્મા તે હું છું. દ્રવ્ય તો પરિપૂર્ણ છું પણ પર્યાય પરિપૂર્ણ તે પરમાત્મા તે હું છું. ભાવના એની પ્રગટ કરવાની છે ને. પર્યાય પ્રગટ કરવા માટે અલ્પજ્ઞમાં પણ હું પરમાત્મા આવો તે હું છું એવું એને ધ્યેય જે પ્રગટ કરવું છે, આ ધ્યેય દ્રવ્ય પછી દેશે. આ તો સાધ્ય છે ને, એ જે આ ભાવ સાધક છે ને એ પૂર્ણ છે, એ સાધ્ય છે. સાધ સાધક આવે છે કે નહીં? સાધ્ય છે પૂર્ણ દશા તે હું છું. અલ્પજ્ઞનો પણ આદર છોડી દીધો ત્યારે એના પ્રત્યાખ્યાન એટલે ચારિત્ર ની રમણતા થાય છે એમ કે છે. સમજાવું કઈ? જેના અર્થો બીજા એટલે લોકોને શું થાય, માર્ગ તો હોય એમ થાય, શું થાય? અનંત તીર્થંકર હોય, અનંત જૈનેન્દ્ર હોય, આ માર્ગ કયો છે, જાણ્યો છે, અનુભવ્યો ને કયો છે? આમાં કઈ કલ્પનાની વાત નથી કે આમ હોવું જોઈએ, આમ હશે, આમ જ છે. હા હા, અલ્પજ્ઞ દશામાં રાગ હોવા છતાં એને સાધજી કેવળ જ્ઞાન દર્શન આનું છું તે હું છું એમ જે સાધને દ્રષ્ટિમાં સાધને લક્ષમાં લઈને અપૂર્ણતાનો ત્યાં નિષેધ કરે છે, એથી ત્યાં ચારિત્ર નિર્મળતા થાય છે. હા, બારે અહીંયા ગુજરાતીમાં પુસ્તકો બાર્યા છે, હવે એમ નથી કે ભાઈ હિન્દીમાં ઝીણા પડે ને સમજાય ને એને સંસ્કૃતમાં, સંસ્કૃતમાંથી હિન્દી બની, હિન્દીમાંથી ગુજરાતી બની. હા, ગંભીર તો જે હોય રહે છે એવું થાય. હવે નિશ્ચય સાધતી હું છું એમ કેમ કહ્યું કે એને અપૂર્ણતા માંથી પૂર્ણ કરવું છે, અપૂર્ણતાનો વ્યય કરીને પૂર્ણતાનો ઉત્પાદ કરવો છે. આશ્રય તો દ્રવ્યનો છે, સમજાણું કઈ? પણ અપૂર્ણ જે પર્યાય સાધક છે એનો વ્યય કરી અને સાધની પર્યાયને ઉત્પન્ન કરવી છે. આ તેથી કે છે હું તો દ્રવ્ય તો શું છું એ વાત હમણાં આજ પછી કે છે, પણ એમાં એ આવી જાય છે. જે જ્ઞાની છે એ આમ ચિંતવું એમ કહ્યું ને, ભાષા હું કે જુઓ નિર્વિશપણે અંતર્મુખ પરમ તત્વજ્ઞાની જીવને શિખામણ એને કહ્યું છે કે જો તું આમ કહે સમ્યક દ્રષ્ટિ છે તત્વજ્ઞાની છે એને કહે છે કે તારી અપૂર્ણ અવસ્થા છે પ્રત્યાખ્યાન છે ને એને છોડી કેવલ જ્ઞાન કેવળ દર્શન અનુકૂળ થયું એ પરમાત્મા એમ એટલી સ્થિરતા જમટ કરે પ્રત્યાખ્યાનનો અધિકાર છે ને સમજાણું કાંઈ પરમાત્મા આવી અનંત ચતુષ્ટજી સાદી અનંત દશા તે હું છું પર્યાય આવડી મોટી તે હું છું સમજાણું કાંઈ એ અપૂર્ણતાનો અભાવ કરી અને પૂર્ણતાને પ્રગટ કરવાનું આ મંથન છે હવે નિશ્ચય જે છે અને નિશ્ચયથી હું સહજ જ્ઞાન સ્વરૂપ છું ટીકાવ હું તો સહજ જ્ઞાન સ્વરૂપ છું સ્વાભાવિક જ્ઞાન સ્વભાવ તે સ્વરૂપ છું પૂરણ સહજ જ્ઞાન સ્વરૂપ છો સ્વાભાવિક જ્ઞાન છે બોલું સ્વાદી અનંત હતું તો સ્વાભાવિક જ્ઞાન અનાદિ અનંત છે નિશ્ચયનો અધિકાર જગતને પરિચય નહીં ને અને બહારનું સાંભળીને બધું ગોઠવી બેઠો છે આ ગુલાટ ખાવી બહુ આપો ભાઈ પણ આવું ન કરતું કીધી તારા બાલ મરણે અનંત વાર મળ્યું કહ્યું એક વાર સમ્યક દર્શન ને જ્ઞાન રૂપે ચારિત્ર નો હોય તો એને એ પરીક્ષા બાળ કહેવાય પણ સમ્યક દર્શન જ્ઞાન ની પરીક્ષા એ પંડિત છે એ બે છોડવાનો કાળ તો આવશે બે હું નથી રાગો નથી એવી જે દ્રષ્ટિ ધ્રુવ છું એવી તો દ્રષ્ટિ થઈ છે હવે પર્યાયમાં અપૂર્ણતા છે એને ભાવ કરવા માટે તો એક વાર સાધની ભાવના કર અને અહીંયા ધ્યેયની ભાવના કર આમાં હું ટીકાવ છું આ ધ્યેય આ છે એનું સાધી છે સમજાણું કાંઈ નિશ્ચયથી હું સહજ જ્ઞાન સ્વરૂપ છું પ્રગટ કરવું એ તો સાધની અપેક્ષાની વાત થઈ નિશ્ચયથી તો હું આવો છું સ્વાભાવિક જ્ઞાન ટીકાવ જ્ઞાન સ્વરૂપ છું હું સહજ દર્શન સ્વરૂપ છું સ્વાભાવિક દર્શન સ્વરૂપ છું દ્રષ્ટા હોય સંકેત નહીં આ સ્વાભાવિક દ્રષ્ટા સહજ દર્શન સ્વરૂપ છું સ્વાભાવિક દર્શન સ્વરૂપ છું હું સહજ ચારિત્ર સ્વરૂપ છું હું કહીને બીજા બધા થઈને નહીં, પણ હું પોતે આટલો છું એમ. સમજાણું કઈ જુદો છું, જુદો છું ને પરિપૂર્ણ છું. સમજાણું કઈ હું સહજ ચારિત્ર સ્વરૂપ છું. જોયું ક્યાંય લીધું? જોયું બધામાં સુખ લીધું છું. ચારિત્ર ને દર્શન ની સુખ માં આવી જાય છે. હું જાણું કઈ સિદ્ધ માં સુખ લીધું છે. આઠ બોલ છે ને સુખી, એમાં દર્શન ને ચારિત્ર આવી જાય છે. અહીં ચારિત્ર ને સુખ માં લીધું, સુખ ને ચારિત્ર માં લીધું. હું સહજ ચારિત્ર છું. ત્રિકાળ ની વાત હો, ઓલામાં લીધું તું સુખ પ્રગટ રૂપ દિશામાં. હા હા, મારું સ્વરૂપ તો સહજ ચારિત્ર સ્વરૂપ છે. પ્રગટ કરવું એ તો બીજી વાત, એ તો પર્યાય ની વાત. આ તું છું એવું, હા એવું છે. માંથી સાજા અવસ્થા પ્રગટ થાય, નોય માંથી ક્યાંથી થાય? પ્રાપ્ત ની પ્રાપ્તિ છે. સહજ જ્ઞાન સ્વરૂપ, સહજ દર્શન સ્વરૂપ, દર્શન એટલે દ્રષ્ટા, અને સહજ ચારિત્ર સ્વરૂપ છ. પર્યાયમાં પણ જથાખ્યા ચારિત્ર સ્વરૂપ પ્રગટે છે, અને તે હું છું એ પહેલી ભાવના મૂક્યો. અહીંયા સુખ લીધું જાણો, અહીં ચારિત્ર લીધું. કઈ સીધમાં આઠ ગુણમાં ચારિત્ર નથી લીધું, સુખ લીધું એટલે લોકો મુંજાઈ ગયા. એને ચારિત્ર ન હોય એમ નથી ભાઈ. સમ્યક દર્શન ની ચારિત્ર એ સુખ નો જ પ્રકાર છે. હા હા, એ આનંદ નો જ પ્રકાર છે. સમ્યક દર્શન માં એ આનંદ છે, અને સમ્યક ચારિત્ર માં આનંદ છે. એને ચારિત્ર ને બાને સુખ કીધું. અનંત ચારિત્ર સ્વરૂપ કશું લીધું. અંતરમાં ચારિત્ર છે કે નહીં? અંદર મોટો આવે સુખ સ્વરૂપ છે, વીર્ય સ્વરૂપ છું, પણ ચારિત્ર સ્વરૂપ છો કે નહીં? એટલે કરવા શકે. હનુમાન દાદ નિવેદ ટીકા આમ લીધું. હું સહજ ચારિત્ર સૌ શીખાવું છું. અકષાય સ્વરૂપ, વિતરાગ સ્વરૂપ, એ ચારિત્ર સ્વરૂપ શીખાવ. મારો ભગવાન સુચારિત્ર સ્વરૂપે જ બિરાજમાન શીખાવ છે કે છે. હા, આ સ્વભાવ રૂપ શક્તિ રૂપ ની આ વાત છે. પહેલી પ્રગટ રૂપ પર્યાય ની વાત હતી. આઠમા અનંત ચતુષ્ટ નું ધ્યાન કરું એમ બે પ્રકાર લીધા. સાંભળવા ન આવ્યો હોય ને ગીરી કે શું આવડીને શું એને કેવું સમજે? અને બાઈને બિચારા સાધારણ મુજબ મારી વાત બે નહીં. હું સહજ ચારિત્ર સ્વરૂપ છું. સ્વાભાવિક વિતરાગ સ્વરૂપ, એ ચારિત્ર સ્વરૂપ, અકસાય સ્વરૂપ, એ ચારિત્ર સ્વરૂપ તે હું છું. હા હા, જાણું કઈ આમાં સ્વભાવમાં બહુ રાજી થાય કે જાજા માણસો આપતો હું કે પકડી શકતો નથી. અભ્યાસ નહીં, દ્રવ શું, ગુણ શું, પર્યાય શું, એમ જ્યાં હજી વ્યવહારું શાસ્ત્રથી જ્ઞાન નથી એના વડે આવો છું એવો છો ક્યાં ગયો? મારે ભગવાન ભગવાનભાઈ કહેતા રામજીભાઈ ના મિત્ર હતા કે આવા ઉઠાન કે ધોળ મૂળો જીવો જોવો ક્યાં છે એમ કે આ વકીલ છે ક્યાં રામજીભાઈ ને ક્યાં એવી વાત હોય ને વ્યાખ્યાનમાં વાત હોય બહુ તમે વખાણ કરો કે આવો છો તો એવું ધોઈને મોડા જેવો જોવો ક્યાં કે તે માયનો નથી કે તે તારી દ્રષ્ટિમાંથી ગયો છે હે તે તો અમૃતભાઈ તે ત્યાં છે એવું તને સ્વીકાર એ તેનો સ્વીકાર નથી કે તે ક્યાં ગયો કે ગયો જ્ઞાનમાં આવે તારે આ ચીજ આવી છે એ તો પ્રતીતમાં લે એને આવી છે પ્રતીતમાં ન લે એને આવી છે ક્યાંથી આવી અંદર હા જેને ભરોસે ચડી ગઈ વાત આવી છે આ એને એવી છે જેને ભરોસે આવી નથી એને છે ક્યાં હું સહચારિત્ર સ્વરૂપ અહીં તો વધારે શું કેવું છે કે હું ચારિત્ર સ્વરૂપ છું શક્તિ રૂપે સ્વભાવ રૂપે પ્રગટમાં પણ પરમાત્મા સિદ્ધમાં સહચારિત્ર દિશા હોય છે સમજાય છે કાંઈ એ મોટી ચર્ચા હતી કેલાચંદજી એમ કહીને તો ચારિત્ર સિદ્ધમાં નથી આ તો કે છે ભાઈ તું કઈ અપેક્ષા કે છે એ તો ઇન્દ્રિય દમન ને સંયમ ને કરવું એવું જાણે છે પણ આ વસ્તુ તો છે આ વસ્તુમાં છે અને જેને પ્રગટ થયું તેની પર્યાયમાં છે ગુણનું પરિણમન થયું છે વસ્તુ ચર્યાની જેમ હોય એમ કેવું નહીં હોય પેલો ખ્યાલ ન હોય થઈ જાય જયારે ન્યાય બેસે ત્યારે તેને વાત તો છે ભાઈ સ્વરૂપની પૂર્ણ રમણતા ચારિત્ર ગુણ છે પૂર્ણ રમણ સ્વરૂપ તો પર્યાયમાં પૂર્ણ રમણ સ્વરૂપ સિદ્ધને પણ હોય છે ચારિત્ર સમજાવું કાંઈ અને હું સહચિત શક્તિ સ્વરૂપ છું વીરી લીધું અને હું સ્વાભાવિક ચિત્ત જ્ઞાનની શક્તિ સ્વરૂપ જ્ઞાનના વીરી વાહો એમ કે હું એક સ્વાભાવિક જ્ઞાન શક્તિ સ્વરૂપ જ્ઞાનના વીરી વાહો છું શરીર નું વીરી જે છે એ જળ માટી દૂર છે પણ ચિત શક્તિ છે ને ચિત શક્તિ સ્વરૂપ છું ચિત ના જ્ઞાન શક્તિ જ્ઞાન વીર્ય સ્વરૂપ છું પૂર્ણ છું એમ ભાવના કરવી એને ઉલામાં એમાં એ હું છું એમ જ્ઞાની ભાવના કરવી આ એમ ભાવના કરવી જ્ઞાની એ કરવી એટલે અંદર આવી વાત આવી ભાવના કરવી આ એ ભાવનામાં ચારિત્ર પ્રગટ થાય છે કે એમ કે આવી આ છો આ છો આ છો અંદરમાં
શું એવો વિકલ્પ ની વાત નથી. અંદર ભાવનામ થતા એ નામ પ્રત્યાખ્યાન એમ નામ ચાલી જશે વિશેષ કે.